ஸ்ரீகாரணம் நமோ சீதானம் நமோ ஆயரியானம் நமோ உவத்யாயானம் நமோ லோயே சப்வசாஹுணம் ஏஷோ பஞ்ச நமுக்காரோ சப்வபாவக்மணாஸ மங்களானஞ்ச சவ்வீசி பரமம் அவை மங்களம். பரம் பூஜ்ய உபாத்யாய ஸ்ரீ யசோ விஜயஜி மகாராஜ் சாஹிபே பனாவேலா அத்யாத்ம சார் நாமனா கிரந்தம் આપણે 241 શ્લોક સુધી આયા છી. બીજા બેતાળીસમો શ્લોક ચાલુ કરવાનો છે. એની પહેલા જેના જેના અહિયાં થોડા ઘણા પણ કઈ પ્રશ્નો હોય તો સંદેહ વગરનું હૃદય થાય અને સંકેત પર નક્કી એવા શું પાસે આપણે થોડી પ્રશ્નો થઈ ચલાવી. બોલો.
મારો પ્રશ્ન એમ છે કે અમને એવું જણાવવામાં આવ્યું છે, એવું અમારી સમજણ માં આવ્યું છે કે ચેતન અને જળ એક બીજાથી ચડી શકતા નથી. જળ અને ચેતન જે જુદા પદાર્થ છે એ તો આ સમજણ માં આવે છે, અને જળ ચેતન નું કઈ કરતું નથી અને ચેતન જળ નું કઈ કરતું નથી. દાખલા તરીકે આપણે હાર અત્યારે હાર શું કહેવાય કે હાર હું ઊંચો કર્યો કે પણ ઊંચો કર્યો, એટલે એના એમ કહેવા આવે છે કે મતલબ મારે લખવો થયો તો હાર ઊંચો ના કરી શકું, પણ અત્યારે હાર ઊંચો કરી શકું. અને અત્યારે જેનો હાર ઘૂસતો હોય છે એ એનું ઘૂસતો અટકાવી શકે. એટલે આત્માને આત્મા ચેતન જાણવા કરતા બીજું કઈ કરતું નથી એવી જાતનું નહીં, અને આત્મા ચેતન કરતા ફેરફાર રાખે છે
જાણવા જેવા છે. સંબંધ નિર્જા મોક્ષ એ ઉપાધિ છે, આદરવા જેવા છે. અને આશ્રવ બંધ અને પુણ્ય ને પાપ એ બધા એ તત્વો છે. હવે જીવ આ ગુણ સંબંધ બીજાને મોક્ષને આદરે અને આ ત્રણનો ત્યાગ કરે તો જીવ મોક્ષમાં જઈ શકે. અને જીવ આ બધું કાર્ય કરે છે એટલે છ પદના પત્રમાં અને યશોજી મહારાજે બનાવેલા સરસ્થાનક ગ્રંથમાં આત્માના છ સ્થાન આવે છે. એમાં દરેક આચાર મહાત્માઓ લખે છે આત્મા છે પહેલું પદ, આત્મા નિત્ય છે બીજું પદ, આત્મા કર્તા છે ત્રીજું પદ, આત્મા ભોગતા છે ચોથું પદ, અને મોક્ષ છે મોક્ષનો ઉપાય છે. હવે છ પદમાં જે ત્રીજું પદ આવ્યું આત્મા કર્તા છે. હવે જો આત્મા કોઈ કાર્ય ના કરી શકતો હોય કરતા કેમ કહેવાય? એટલે ખરેખર આત્મા કર્તા છે અને બીજા પદાર્થને બદલી નથી શકતો, અજીવને જીવ નથી બનાવી શકતો કે જીવ અજ્ઞે અજીવ નથી બનાવી શકતો. કેમ? પરિણામી ભાવે જે દ્રવ્ય જે ભાવે પરિણામ પામ્યું છે એ ભાવે જ રહે છે, પણ એના પર્યાયને પલટી શકે છે. જેમાં ટેબલ છે એને ભાગીને ભૂખો કરી શકે છે, અને લાકડા હોય એને ઘડીને ટેબલ જીવ કરી શકે છે. એટલે પર્યાયાંતર કરવામાં જીવ કરતા છે, દ્રવ્યાંતર ના થાય. દ્રવ્યાંતર સમજાય છે, જીવોએ અજીવ ના થાય, અજીવોએ જીવ ના થાય. દરેક દ્રવ્યો દ્રવ્યાંતર થવામાં સ્વતંત્ર છે, એટલે કોઈ અન્ય દ્રવ્ય રૂપે થતું નથી, પણ અન્ય પર્યાય રૂપે જે થાય છે એ બીજા દ્રવ્યની સહાયથી જ થાય છે. સમ્યક મિથ્યા દ્રષ્ટિ આત્મા હોય અને ગુરુજીની વાણી બરાબર સાંભળે સમજે તો એના સાંભળવાથી એ મેનું મિથ્યાત્વ દૂર થાય અને સમ્યક દ્રષ્ટિ બને, એમની સંયમી બને કેવું નાન પામે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને દ્રવ્યાંતર ના કરી શકે, પણ પર્યાયાંતર કરી શકે. અને પર્યાય પલટાવવાનું કામ બીજા દ્રવ્યના સહકારથી થાય છે. કોઈ પણ જીવમાં, ગેરજીવમાં, આ લાકડાનું ટેબલ બનાવવું હોય કે ટેબલનો ભંગાર બનાવવો હોય તો કર્તાની જ એમાં જરૂર પડે, કર્તાની મદદ વગર બનતું નથી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું જ કરી શકતું નથી. આવું જે કહેવામાં આવે તો આપણે અહીંયા સાંભળવાને ભણવા આવીએ એ પણ કંઈ અર્થ નથી એનો, કારણ કે વક્તા શ્રોતાને કંઈ કરી શકતા જ નથી. એક દ્રવ્ય કરી ના શકે એવું નથી, પણ વક્તા શ્રોતાના પરિણામને પર્યાયને પલટી શકે છે. એવું સારું ભણાવે તો મિથ્યાત્વને દૂર કરાવી શકે, સમ્યક્તને પામી શકે. જોકે વાસ્તવિક તો કરે છે એનો જ આત્મા, પણ એમાં વક્તા નિમિત્ત બને છે, એટલે નિમિત્તમાં કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે. સમજણ ભાઈ, બોલો.
હવે આ જે તમે વાત કરી આત્મા કર્તા છે અને ભોક્તા છે એ વાત સ્વીકારી, પણ આપણે એમ કહી શકીએ કે અજ્ઞાનથી એ કર્તા છે અને ભોક્તા છે અને પોતે સ્વભાવથી અકર્તા.
એવું છે કે જ્યાં સુધી મોહનો ઉદય હોય ત્યાંથી પરભાવોમાં જીવ જોડાયેલો રહે છે તે એનો કરતા હોય છે, અને મોહનો ક્ષય કરી અને ક્ષાયિક ભાવ પામે તો સ્વગુણોનો કરતા ભોગતા છે. પણ નથી એમ નહીં, છે ખરો. એટલે હાવ જીવ અકર્તા છે અને કોઈનું કંઈ કરી શકે જ નહીં. આવો એકાંતવાદ લઈએ તો જગતમાં કોઈની પણ સેવા કરવાનું, કોઈને ઉપદેશ આપવાનું, કોઈને ભણાવવાનું આ વ્યવહાર બધો અટકી જાય. મારે આ બધું બનતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને દ્રવ્યાંતર ના કરી શકે, શબ્દ યાદ રાખો, પણ પર્યાયાંતર કરી શકે. સમજાય છે?
હાથ ઊંચો કર્યો
એ પર્યાય બદલાવો ને, હાથ નીચો ન ઊંચો કર્યો એ જીવે જ કર્યો. જીવને જયારે કારણ વસાત ઈચ્છા થાય કે મારે હાથ ઊંચો કરવો છે તો એ કરી શકે, મારે દોડવું છે દોડી શકે, બેસવું છે બેસી શકે, એમ પર્યાય અંતર કરી શકે. પણ મારે જીવને અજીવ બનાવવો છે, અજીવને જીવ બનાવવો છે એ ના થઈ. દરેક દ્રવ્યો પોતાના દ્રવ્ય ભાવમાં પારિણામિક સ્વભાવ વાળા છે. બોલો. બીજો એમને પૂરા કરી દો. બોલો બેન. બોલો. હું ભૂલી ગયો. બોલો.
મારો પ્રશ્ન એ હતો કે આ બધું જાણીને બધા સમજે છે કે તમે આ ગુસ્સો ની કારણ ક્ષમતા રાખવાની, મમત ખોલું રાખવાનું, મધ્યસ્થ રહેવાનું, પણ ખરેખર જીવનમાં તમે એ ઉતાર કહી દે, તમે નોકરી કરતા હો તમારો બોસ આવીને કહી દે
હંમેશા હવે નોકર આપણું કયું ના કરે અને આપડે ગુસ્સો ના કરીને ક્ષમતામાં રહીએ તો નોકર મારી ઘડી બેનચોરીઓ કરે, એટલે એમ કામ કેવી રીતે કરવું? પણ ક્ષમતા ભાવમાં રહેવું હોય તો દુનિયાનું કામ છોડી દેવાનું. બોલો જરા. હા, દુનિયાના કામમાં રહેવું હોય તો એમાં જોડાયેલા રહેવું પડે. આપણા માટે ઘણું અઘરું છે. સંસાર છોડીને ક્ષમતા ભાવમાં રહીએ તો ઘણું સારું. ક્ષમતા સંસારમાં રહીને ક્ષમતા ભાવમાં રહેવું ના રહેવાય એવું નથી, પણ એ ઘણું અઘરું છે, આપણા માટે કામનું નથી અત્યારે. હજી રહીને એટલે મહાપુરુષો સંસારમાં રહીને ક્ષમતા ભાવમાં રહેવાય એવું નથી, એટલે સંસાર છોડીને સાધુ થાય છે. કે આ જેટલો વ્યવહાર હોય એટલે કોઈ અનુકૂળ ચાલ્યો, કોઈ પ્રતિકૂળ ચાલ્યો, આપણે શેર બનાવી દો, નોકરોને દંડવા પડે, નોકરોને શિખામણ આપવી પડે, નોકર સારું કરે આપણે રાજી થઈએ, નોકર વાંકા ત્યારે ગુસ્સે થઈએ, એટલે આપણામાં કસાય આવે આવે ને આવે. એટલે સંસાર છોડીને ઉત્તમ આત્માઓ સાધુ થાય, અને સાધુ થયા પછી પણ આત્મસાધના કરતા કરતા એકલવિયાની થાય, એટલે એને આવા પ્રસંગો ના આવે. એટલે મહાપુરુષોએ આજે પડીમાં ધારી પણ બચાવ્યું છે, એ આટલા માટે જ બચાવ્યું છે કે સંપર્કમાં રહેશો તો તમારે કસાય આવશે આવશે ને આવશે. પતિ ને પત્ની ભલે બે જ પાત્ર રહે પણ તોય પણ અનુકૂળ ના રહે તો ગુસ્સો આવે, પતિ ને આવે ને પત્ની ને આવે. એટલે જીવો સંસાર છોડી અને સાધુ થાય, ને બને એટલા દુનિયાદારીથી પર રહે, એટલે આ વ્યવહારોના પ્રસંગમાં એને જોડાવાનું ના આવે. સાથે રહીને સમજા ભાવમાં રહે એવું બને ખરું, પણ એ ઘણું ઊંચું પગથિયું છે. ખ્યાલ આવ્યો ભાઈ?
તમે અત્યારે વાત કરી જમ્યા પહેલા કે શરૂઆતમાં તો આપણે મિથ્યાત્વને બંધ કરવાનું છે.
મિથ્યાત્વને
બંધ કરવાનું, બંધ કરીને શક્ય ચોથે ગુણ તને કે પાપ સમીપ પામવાનું છે, પાંચમે ગુણ તને કે જવાનું છે. ત્યાં સુધીનો જે વ્યવહાર છે એમાં સમજા ભાવ આવે કે ના આવે?
પાંચમા ગુંઠાણા સુધીમાં સમતા ભાવ આવે, પણ અનંતાનું બંદી ચાર કસાય અને અપ્રત્યાખ્યાની ચાર કસાય, આ આઠ કસાયના ક્ષયો સમૃદ્ધ સમતા ભાવ આવે. પ્રત્યાખ્યાના વરણ અને સંજલન એ કસાયનો ક્ષયો સમ કરવારૂપ જે સમતા ભાવ છે એ સાધુ ભણામાં આવે. કુલ હોય પેલા બેનો આવે એમાં અનંતાનું બંદી કસાયનો ક્ષયો સમ થવારૂપ સમતા ભાવ ચોથે ગુંઠાણે આવી જાય. અપ્રત્યાખ્યાની કસાયનો ક્ષયોપશમ કરવાનું ક્ષમતા ભાવ પાંચમે આવે અને બાકીના બે કસાયનો ક્ષયોપશમ સાધુ ભણામાં આવે. કોઈ ઉત્તમ આત્માને ગ્રસ્તાના કપડા હોય અને ભાવજી છે સૌ ગુંતાના ચડી પણ જાય, પણ એ બહુ જ્વલે જીવો હોય, એ જીવો આપણા કલ્પના બહાર ના હોય. જેમ શ્વેતાંબર સંપ્રદાયમાં મરુદેવા માતા હાથી ઉપર હતા અને ઋષભદેવ ભગવાનને જોતા એટલા બધા વૈરાગ્ય ભાવમાં ચડી ગયા કે ગ્રસ્તના કપડામાં જ તે હાથી ઉપર કેવળ નાન પામ્યા. જોકે આ વાત શ્વેતાંબર સંપ્રદાયમાં છે એટલે હું બહુ કહેતો નથી, કારણ દિગંબર સંપ્રદાયમાં સ્ત્રીઓને કેવળ નાન થાય એ વાત માન્ય રાખવામાં આવતી નથી. પણ શ્વેતાંબરમાં ભરત મહારાજા મરુદેવા માતાને લઈને ઋષભદેવ પ્રભુને જ્યાં કેવળાન થયું ત્યાં લઈ જાય છે, ત્યાં એમને જોવાના આનંદમાં આંખના પડર ખુલી જાય છે અને હું મારો મારો કરીને જેને મેં આંખો ખોઈ, પણ એ ઋષભદેવ પ્રભુ તો વિતરાગ બન્યા, કેવળી બન્યા, મેં જ મોહથી મારી આંખો ખોટી ખોઈ અને મોહાંત હું બની એમ પોતાને પોતાના મોહનો પશ્ચાતાપ થયો અને મોહને છોડ્યો અને વિતરાગ બન્યા. એટલે કપડા ભલે ગ્રસ્ત ના હતા પણ એમનો આત્મા ઊંચી દશામાં હતો તો ચૌદે ગુણસાગર ચડી શક્યા. એ રીતે પૃથ્વી ચંદ્ર રાજા અને ગુણસાગર આ બી સંસાર અવસ્થામાં જ હતા, છતાં ચોરીમાં કેળના પામ્યા અને રાજગાદી ઉપર કેળના પામ્યા. એટલે ગ્રસ્તના કપડા હોય છતાં ગુણસાણા સાધુનું ને શ્રેણીનું કેળનાનું આવી શકે, પણ આ રાજમાર્ગ નથી. એટલે કોઈ ગ્રસ્તના કપડામાં રહે કે મને પણ પૃથ્વીજન કેળના થશે, મારે સાધુ થવાની શું જરૂર છે, આવું કહીને સાધુપણાથી દૂર ભાગે, આ વાત બરાબર નથી. વાત સમજાય? આવા નામો તમે સાંભળ્યા હશે, પૃથ્વી ચંદ્ર ગુણસાગર અને મરુદેવા માતા. મરુદેવા માતાનું દર્શન માત્ર શ્વેતાંબર આમનામાં છે, દિગંબર આમનામાં નથી, કેમ કે દિગંબર આમનામાં સ્ત્રીઓને મોક્ષ હોતો નથી. એ માટે બોલો
મનોજભાઈ, જે પ્રશ્ન પૂછ્યો કે આત્મા પરનો કરતા નથી એને સ્વ કરતા છે, એને એ કે પરનો કરતા વ્યવહારિક કહેવાય અને સ્વનો કરતા
નિષેધિત કહેવાય. એનો વાત પોતાના ગુણોનો કરતા નિશ્ચયથી છે અને વ્યવહારથી પરની સાથે જોડાયેલો છે એટલે પરનો પણ કરતા છે, વાસ્તવિક પણ એ નથી, પણ મોહનો સંબંધ હોવાથી એ પર્યાયનો પણ કરતા છે. આવી વાત સમજી. બોલો બીજા કોઈને.
રાખવી કોઈ જો ક્ષમતા હોય અને કોઈ આપણને કહી જાય કોઈ ગુસ્સો કર્યો કઈ બી થયું તો ક્ષમતા હોય તો પોસિબલ છે કે તમે એની સાથે જોડાવ નહીં, એ રીતે તમે ક્ષમતા
હવે એવું છે સંતાનું તો આ પ્રકરણ જ ચાલે છે આપણા આ પ્રકરણ છે ને ચાલુ કર્યું આપણે સમતાનું પણ આવી સમતા ભાવની પ્રાપ્તિ પ્રાય કરીને સાધુપણામાં જીવને વધારે પ્રાપ્ત થાય કેમ સંસારી ભાવ છે ને એ સંબંધ વાળો છે પતિ હાથે પત્ની હાથે પુત્રો હાથે ધન હાથે ધંધા હાથે સંબંધ વાળો છે સંસારમાં હોઈએ એ કોઈને કોઈ લાઈનથી આપણે પૈસા કમાતા હોઈએ જે લાઈન આપણને આવડતી હોઈએ આવી રીતે આપણે ગ્રાહકો સાથે વ્યવહારો સાથે અનુકૂળ ના પડે અને પાંચ પૈસાનું નુકસાન થાય તો કસાય આવવાનો આવવાનો અને આવવાનો અને અનુકૂળ પડે પાંચ પૈસા વધારે મળે એમ હોય આપણો ધંધો ચાલે તો બધો રાગ પણ થાય થાય ને થાય એટલે ગ્રસ્ત જીવનમાં અનંતતાનું બંધન અપ્રત્યક્ષ ને બે જ કસાયોનો વિજય થઈ શકે સર્વથા કસાયનો વિજય ના થાય અપ્રત્યક્ષની અને પ્રત્યક્ષની સંયોજન આ બે કસાય તો સંસારીપણામાં હોય એટલે સંપૂર્ણપણે કસાયો ઉપરનો વિજય સાધુપણામાં થાય માટે જ મહાપુરુષો અવસર આવે ત્યારે બાહ્ય વસ્તુને ત્યજીને નિષ્પરિગ્રહી સાધુ બને છે સદા કોક મહાત્મા પુરુષને આવે તો એ અપવાદ માર્ગ છે રાજમાર્ગ નથી કે પૃથ્વીચંદ્રનો દાખલો મેં આપ્યો રાજગાદી ઉપર હતા છતાં બોલો રાગદ્વેષ વિના ના હતા અને આપણે આ ખુરશી ઉપર બેઠા હોઈએ ને તો એ રાગદ્વેષથી ભરેલા હોઈએ એટલે એ દશા નથી હોતી એમ નહીં તો બહુ અપવાદ હોય છે બાકી સંસારમાં રહેલો ગ્રસ્ત પૈસા સાથે પરિવાર સાથે અને પોતાના સર્કલ સાથે જોડાયેલો છે એની હાનિ મન એની વૃદ્ધિમાં એને રાગ અને દ્વેષ થાય થાય ને થાય બહુ જોરાવરના થાય એટલે અનંતતાનું બંધન અપ્રત્યક્ષની ના થાય પણ પ્રત્યક્ષને સંજોન તો હોય એટલે એ જેને પાંચ ગુણઠાણાથી ઉપરના ગુણઠાણા શક્ય નથી ઉપરના ગુંઠાણામાં ચડવું હોય તો એને ઘરનો ને સંસારના વ્યવહારનો ત્યાગ કરી સાધુ થવું પડે અને સાધુ થયા પછી પણ આગળ એકલ વિહારીની પ્રતિમા સ્વીકારવી પડે એટલે ઊંચી પ્રતિમામાં આવે તો જ આ મોહ દશાથી જીવ દૂર થાય રાજમાર્ગ આ છે અને આમે આપણને બી સમજાય એવું છે કે આપણે ઘર બારમાં બેઠા હોઈએ બોલો તો આપણા પરિવારને કે આપણા પૈસાને છે જે પણ હાનિ થાય કે વૃદ્ધિ થાય તો હરખશોક થાય થાય ને થાય આપણે એ હરખશોકમાંથી બચવું હોય રાજદેશમાંથી તો આપણે એનો ત્યાગ કરીને દૂર રહેવું પડે એનું નામ જ દીક્ષા બોલો એનું નામ જ દીક્ષા દીક્ષા શબ્દ છે ને એ જો સંસ્કૃત ભાષામાં એક દા ધાતુ છે અને બીજો ક્ષી ધાતુ છે કયો દા અને ક્ષી શું ભાઈ દા એટલે આપવું અને ક્ષી એટલે ક્ષય કરવો બે સમજાય છે એમાં દાનો જે આ સ્વર છે એ ક્ષીમાં નાખો અને ક્ષીનો ઈ સ્વર છે દામાં નાખો એનું નામ દીક્ષા હજી નહીં સમજો જેટલી જેટલી વસ્તુ આપણા જે છૂટી છે એનું દાન કરી દો જેમાં દીક્ષા લેવા નીકળે તો પૈસાનું દાન કપડાનું દાન પોતાના ઘરનું એ બધું કાઢી જ નાખે જેટલું આત્મા જે વિખૂટું છે એનું દાન એ આપી દેવું છોડી દેવું જે આત્માની સાથે એકમેક છે તન્મય છે જે આપી નથી શકાતો એને ક્ષય એટલે બાળી બાળી ઉકાળી ઉકાળી બાળો હમોની એનું નામ દીક્ષા દીક્ષા હોય તો સમજાણો દા ધાતુ દા એટલે આપવું ક્ષી એટલે ક્ષય કરવો સમજાય છે જેટલી આત્માથી ભિન્ન વસ્તુઓ છે એનું દાન આ કપડા આપી દેવાના પૈસા મૂકીને જવાના દાગીના મૂકીને જવાનું જેટલી વસ્તુઓ શરીરથી ભિન્ન છે મૂકી દેવાની એમ કર્મ મૂકીને જવું તું ઘરે તો કર્મ આત્માની સાથે ઓતપ્રોત છે એટલે આપણી ઈચ્છા પ્રમાણે એમને મૂકી નથી શકાતા એ લઈને જવું પડે છે પણ છે કચરો તો જેમાં બાહ્ય વસ્તુને છોડી એમાં આ વસ્તુને છોડવા માટે એને ઉકાળી ઉકાળીને બાળવાનું એટલે ત્યાં તપ અને સંયમ આ બે ગુણોનું આલંબન લઈને કર્મોને બાળવાના બાહ્ય વસ્તુને છોડીએ દાન, કર્મોને બાળવા એ ક્ષય, આ બે પ્રક્રિયા જેમાં છે એનું નામ દીક્ષા. જૈનીય દીક્ષામાં આ જ મહત્વ છે, બીજી દીક્ષાઓની વાત જુદી. આપણે ત્યાં જયારે કોઈ પણ જીવ દીક્ષા લે એટલે જેટલી એની સંસારિક સામગ્રી છે એનું ઘરે દાન એટલે આપી નહીં જાય. છેલ્લો વિતમી તમારું વાંચવજો, તમારું એમ, મારે આમાં કઈ મમતા નથી. હવે વીટી જેવી વીટી વસ્તુ કોઈ બી એક નાની વસ્તુ હોય તો આપી દે, મૂકી દે, એમને આપી દે. પછી જે વસ્તુ આપી નથી શકાતી અને આપણી નથી અને આપી નથી શકાય કર્મ, એને લઈને જ જવા પડે. પણ હાલું છે તો પર દ્રવ્ય, આપણું દ્રવ્ય છે નહીં, એટલે એને બાળવા ઉકાળવા તપ જપ કરે ત્યાં જઈને. એટલે આમ દાન અને ક્ષય બે પ્રક્રિયા જેમાં છે એનું નામ દીક્ષા. અર્ધમ ધર્મ બચી શકીએ, મોહ જે આધીન હોય તો ના બચી શકીએ. આપડે સમજીએ ઘર બાર માલ મિલકત બધું પર દ્રવ્ય છે, છતાં બધું એની વૃદ્ધિ થાય તો આનંદ થાય, એની હાનિ થાય તો શોક થાય, કેમ કે મમતા થી બંધાયેલા છે. પર દ્રવ્ય પણ મમતા થી એવી રીતે આત્મામાં રહેલા કર્મો એ પણ કર્મ વર્ગના પૂદગલ છે. પૂદગલ દ્રવ્ય હોવાથી અજીવ દ્રવ્ય છે. પુણ્ય નો ઉદય હોય એટલે પુણ્ય કર્મ તો બહુ બહુ સુખ સામગ્રી આપે, પણ આત્માના ગુણો નથી આપતું. અને પાપ હોય તો દુઃખ આપે. પણ છે બે પર દ્રવ્ય. હવે એને પર દ્રવ્ય જીવ ન માને અને એમાં અંજાઈ જાય એમાં તો કર્મ બાંધે, અને પર દ્રવ્ય માનીને એનાથી દૂર રહે, પુણ્યના ઉદયમાં સુખ આવે તો લિપ્ત ન થાય, પાપના ઉદયથી દુઃખ આવે તો એમાં હતાશ ન થાય, તો આ જીવ કર્મ નવા ન બાંધે. અને આ પ્રેક્ટિસ પાડવા માટે જ સાધુ ભણવું છે. સાવપણું ગ્રસ્તપણામાં જે જીવો ગરબારી હોય પણ વ્રતધારી ના હોય, અણુવ્રતધારી, શ્રાવકના બાર વ્રત આવે ને, અણુવ્રતધારી ના હોય એને ગ્રહસ્થ કહેવાય, શ્રાવક ના કહેવાય. ગૃહસ્થ એટલે ઘરમાં રહેનારો, પતિ પત્ની પરિવાર એમ સંસારી હોય તો એ ગ્રહસ્થપણું છે, અને સંસારમાં રહીને અણુવ્રતધારીતા એ શ્રાવકપણું છે. શ્રાવક શબ્દનો અર્થ એ થાય કે સાંભળવું, ગુરુની વાણી સાંભળે અને ગુરુએ પહેલા તત્વને હૃદયમાં ધારે અને વ્રતને ધારણ કરે એ શ્રાવક, અને વ્રતને ધારણ ન કરે અને ખાલી ઘરમાં રહે એ ગૃહસ્થ. સમય તો આવવું જરૂરી છે એટલું નહીં, સમ્યક તો આવ્યું હોય તો જ વ્રતને વ્રત રૂપે ગણાય. સમ્યક તો ના આવ્યું અને વ્રત આવે તો એ વ્રતને વ્રત ગણાતા નથી. આગળ દાખલો આપું, આગળ એકડો હોય તો જ પાછલા મીંડાને દસની કિંમત કહેવાય, એકડો ન હોય તો પાછલા મીંડાને મીંડું જ કહેવાય. દાખલો બરાબર નથી. સમ્યક તો એકડો અને બાર વ્રત તો એ મીંડું. હવે સમજી લો, એકડો હોય ને મીંડું હોય તો દસ ની કિંમત, બીજું મીંડો હો ની કિંમત, ત્રીજું મીંડો હજાર ની કિંમત, 10,000, આ બધું એકડાના પ્રતાપે છે. એમ અંદર સમ્યક તો હોય તો અણુવ્રત આવે તો દેશવીર્તિ, મહાવ્રત આવે તો સર્વવીર્તિ, અપ્રમાદ અવસ્થા આવે તો સાતમું ગુણધાણું, શનિ આવે તો 11મા ઉદી, સપક્ષ આવે 12મા ઉદી. પણ સમ્યક તો નામનો એકડો હોય તો, સમ્યક તો એકડો ના હોય તો જીરા ને જીરો જ કહેવાય. એમ દેશવીતિ લે એટલું નહીં, સર્વવીતિ લે તો મીંડું. અભવ્ય જીવો દીક્ષા લે છે અને દીક્ષા પાળે છે, એના જોડે અનુ ગ્રહવેગ સુધી ઉત્પન્ન થાય પણ સંસારમાં રખડે, આત્માનું મોક્ષ ના પામે. એટલે સમ્યક તો એકડો છે અને અનુવ્રત ને મહાવ્રત મીંડા છે. હવે સમજી લો, એકડા હોય તો મીંડાની ઘણી કિંમત, એકડો ના હોય તો મીંડાની જીરો કિંમત. ના આવે તો એના વ્રતની કોઈ કિંમત નહીં. એટલે પુણ્ય બનકર આવે, સંસારમાં સુખ અપાવે, મોક્ષ નો ક્યારે અંત ના આવે. હવે જો આ સંસારમાં જીવો છે, સૌ પોતપોતાની બુદ્ધિથી ન્યાય આપે અને પોતાની બુદ્ધિથી થાય તો મારી દે, અમે હારણ તમે હારણ, તમારી અમે હારણ અમારે તમે હારણ, ટાઈટલ મારી દે. બાકી આ ટાઈટલ સાચું કોનું લાગે? જ્ઞાની. આજે તમે મને કહો કે હું તમને કહું તમારાથી અમે હારા છીએ, અમારે તમે હારા છો, એટલે બીજા બધા કર્તવ્ય દેખે સારા એટલે તમે સારા છો એમ માની લે, અથવા પોતાના કામ હારા દેખે એટલે હું તમારાથી અમે હારા છીએ એમ માની લે. બાકી પરિણામથી કોણ સારા છે કે નહીં જાણે. બસ કદાચ કોઈ બીજો પ્રશ્ન એમ કરે કે સમ્યક દો વગર વ્રત મહાવ્રત ના જીરો છે તો શું નહીં લેવા, એમ કોઈ આગળ પ્રશ્ન કરે તો કે ભાઈ સમ્યક તો છે કે નહીં એ આપણા જ્ઞાન નો વિષય નથી, એટલે હશે એમ સમજીને આપણે વ્રત લેવા, અને ના હોય તો લાવવા મહેનત કરવાની. બોલ, ન હોય તો વ્રતને કાઢી નહીં નાખવાના. કેમ? એમ કે વ્રતમાં રહીએ તો સમ્યક દો ન હોય તો આવે બી ખરું, એવું પણ બને. એકલો ના હોય અને મીંડું હોય તો મીંડું ચિતરતા ચિતર મીંડામાંથી એકલો થાય ખરો. બોલો, મીંડામાંથી કેમ? જયારે જયારે એકલો શીખીએ ત્યારે મીંડું પેલું કરીએ ને ભાઈ, એટલે મીંડામાંથી એકલો થઈ શકે, એટલે કાઢી નહીં નાખવાનું. એમ આપણે સમ્યક્તો વગરના જીવો છે એના વ્રતની કિંમત નથી, એ નીચેની વાત બરાબર. તો આપણે એને વ્યવહારથી માન આપવાનું. કેમ કે વ્રત પાળતા પાળતા એકલો આવી પણ જાય, કોઈ વાર એવું પણ બને. સંયમીના સંપર્કમાં રહે તો આ સંસ્કારથી આવા ગુણ જીવમાં આવવાનો સંભવ છે. આવે જ એવું હું નથી કહેતો, પણ આવવાનો સંભવ છે. એટલે અભિમાન થાય એટલે આપણે કાઢી નાખવું, એ વાત જુદી છે. દોષ આવ્યો માટે પણ વ્રત ખરાબ નથી, સમ્યક તો વગર પણ વ્રત સારા છે. પણ એવો કોઈ જીવમાં એ વ્રત નું અભિમાન હોય તો માનના કારણે એ ખોટું થયું. પણ હકીકતથી વ્રત તો ખરાબ નથી. કોઈ માણસે કોઈ સારું કળા કેવી અને કળાના કારણે કાલો ઘણા પૈસા કમાયો, કાલો કળાના કારણે દુરાચારી બન્યો, કે કળાના કારણે ખોટે રસ્તે ગયો, એ ખોટો રસ્તો જે સ્વીકારી એ ખોટો છે, કળા ખોટી નથી. એના જેવી આ વાત છે. આપણે ક્યારે ભૂલે ચૂકે સમ્યક્ત્વ વગરના પણ વ્રતની ટીકા નહીં કરવી, વ્રતોની કે સાધુપણાની નિંદા નહીં કરવી. કેમ કે એ ગુણો હોય તો સમ્યક્ત્વ ના હોય તો કદાચ સમ્યક્ત્વ આવી શકે, ન આવ્યું હોય તો. એટલે વ્યવહાર નહીંથી વ્રતો લેવા, વ્રતો પાળવા અને વ્રતોનો વ્યવહાર કરવો એ સારો માર્ગ કહેવાય. સમ્યક્ત્વ હોય તો સર્વોત્તમ માર્ગ, સમ્યક્ત્વ ના હોય તો એ માર્ગ ઉત્તમ. કેમ કે સમ્યક્ત્વને લાવવાનું કારણ છે. મારી વાત સમજાય છે? એ માર્ગમાં રહેલો જીવ સમ્યક્ત્વ પામે, બાહ્ય ભાવમાં રહેલો એ સમ્યક્ત્વ પામી એવો નથી. એટલે વ્રતમાં રહેનારો જીવ વ્રત પાળતો પાળતો મોહને પાટલો કરે અને મોહને જીતે તો સમ્યક્ત્વ આવવાનો સંભવ છે. આવી જ જાય એવું નથી સમજાવતું, આવવાનો. આજે તમારી જ વાત કરીએ, તમે રોજ અહીંયા ક્લાસમાં આવો છો ને, સ્વાધ્યાય કરો છો અને ભણો છો, તો જીને ક્યારેક સારા પરિણામ આવી જાય. એટલે આ વ્યવહાર આપણને સારા માર્ગે લાવવામાં કારણ છે. ભલે રોજ આવતા હોય છતાં કઠોર પરિણામે હોય એમ પણ બને, પણ કઠોર પરિણામ હોય એટલે રોજ આમાં આવવું ને જવું નકામું છે, આવી વાત બોલવી નહીં આપણે. એના માટે ખરાબ છે, પણ કોક જીવો આવતા જતા હોય રોજ સાંભળે એમાં પામે એમ પણ બને નહીં. બેટી મારી વાત, એટલે વ્યવહાર નિશ્ચયનો પ્રાપક છે. બોલો, એ વ્યવહાર નિશ્ચયને લાવનાર છે, પ્રાપક લાવનાર, અને નિશ્ચય છે એ વ્યવહારનો શોધક છે. સમજાય છે? નિશ્ચય દ્રષ્ટિ છે એ વ્યવહારને શુદ્ધ કરનારી છે, અશુદ્ધ વ્યવહારને કાપનારી અને શુભ વ્યવહાર વધારનારી. નિશ્ચય દ્રષ્ટિ વ્યવહારની શોધક અને વ્યવહાર નિશ્ચયનો પ્રાપક. તમે રોજ અહીંયા આવો છો, જાઓ છો અને સાંભળો છો, તો કોક વખત પરિણામની ખૂણાસ આવે. જે આવે જ નહીં એને પરિણામની ખૂણાસ ક્યાંથી આવવાની? એટલે આપણે વ્યવહાર માર્ગનો ક્યારેય ઉચ્છેદ નહીં કરવો. તમારામાં સમ્યક તો નથી, આવું સાંભળી અમે શું કરવાનું? એમ કોઈ દાડો ઉતારી પાડવા નહીં. કેમ કે વ્યવહાર માર્ગ પણ ન પામેલાને પમાડનાર છે. બધાને પમાડે એમ નથી કીધો, ખુદ આપણી જ વાત કરો. આપણે બી આ માર્ગમાં સાંભળવા આવતા હતા, તો કોઈને કોઈની વાણીથી આપણે આ માર્ગમાં આવ્યા. એટલે જીવને માર્ગમાં લાવવામાં આ વ્યવહાર કારણ છે, પણ વ્યવહારનો ઉચ્છેદ નહીં કરવો. પણ જેટલા જીવો વ્યવહાર કરે એ બધા પામે જ એવો નિયમ નથી. નહીં બેટું, એ સંસારનો દાખલો આપું છે. સંસારનો જેટલા જેટલા લગ્ન કરે પરણે એ બધા સુખી થાય એવો નિયમ નથી. મેં પહેલા કીધું કે દાખલો સંસારનો, તમે એને વાત બરાબર સાંભળો. જેટલા પરણે બધા સુખી થાય એવો નિયમ નથી, છતાં આપણા દીકરા દીકરી ઉંમર લાયક થાય આપણે એને પરણાવવા પડે. કેમ? એમ કે દુરાચારોથી બચે, બરોબર ને? કૌટુંબિક પ્રથામાં સંસ્કારી થઈને રે, કૌટુંબિક પ્રથામાં બરોબર સંસ્કારી થઈને રે. એ લાભને ધ્યાનમાં રાખીને ઉંમર લાયક થાય એને પરણાવી દઈએ. છતાં પરણે એને ઝઘડાય થાય, છૂટાય પડે, બોલો મારામારી એ થાય, આવું બને જ ના બને. એ પણ એના એ દાખલાને આગળ કરીને પરણાવવાની પ્રથા બંધ ના કરાય. પરણાવવું એ વ્યવહાર છે, અને એનાથી અંદર ક્ષમતાને પામવી એ નિશ્ચય છે. વ્યવહાર કરીને ક્ષમતા આવે એવો નિયમ નથી, પણ કૌટુંબિક સંબંધમાં જોડાઈ જાય તો ખોટા વિચારોથી બચી જાય. હા, એટલે મેં પહેલા કહ્યું વ્યવહાર નિશ્ચયનો પ્રાપક છે અને પ્રતિફળ લાવનાર છે ગુજરાતીમાં, અને નિશ્ચય વ્યવહારનો શોધક છે. મારા શબ્દ યાદ રાખજો, નિશ્ચય વ્યવહારનો શોધક. હા, નિશ્ચય વ્યવહારનો શોધક એટલે તમારા જે ખોટા વ્યવહાર હોય એને કાઢે, સારા વ્યવહારને પોષે, એમ બેનું શુદ્ધિકરણ કરે. અહીં જવાય, અહીં ના જવાય, આ મંદિરમાં જવાય, પેલા મંદિરમાં ના જવાય, આ ગુરુની પાસે સાંભળવા જવાય, પેલા કામ કથા જ કરતા હોય એકલી શૃંગારસની, એની પાસે ના જવાય. આમ વિવેક ઉત્પન્ન કરે. કેમ કે આપણે સંત બનવું છે તો સંતો પાસે જવાય, ભોગી પાસે ના જવાય. એટલે નિશ્ચય દ્રષ્ટિ વ્યવહારને શોધ કરનાર અને વ્યવહાર નિશ્ચયને લાવનાર, ન હોય તો આજે ન કાલે લાવે, એ પ્રાપક કહેવાય. અમારી સંસ્કૃત ભાષામાં વ્યવહાર નિશ્ચયનો પ્રાપક, વ્યવહાર નિશ્ચયનો અને નિશ્ચય વ્યવહારનો શોધ. શબ્દો જરા યાદ રાખજો અને થોડું ચિંતન કરજો, સમજાશે. જ્યાંથી કોઈ માણસે દુકાન કરી અને માલ લાવે, ગોઠવે કે સાફસૂફ કરે, એ બધામાં આ બધો વ્યવહાર કહેવાય. એમાં પૈસા કમાવાની જે દ્રષ્ટિ એ નિશ્ચય કહેવાય. આ પૈસા કમાવાની દ્રષ્ટિ હોય અને સાફસૂફ કરી માલ ગોઠવે તો ધ્યાન રાખીને ગોઠવે કે જેમાં વધારે પૈસા મળતા હોય અને કિંમત ઓછી ચૂકવવી પડે એ માલને આગળ રાખે, જેથી બે પૈસા વધારે મળે. કારણ કે દ્રષ્ટિ છે એમાં, એને નિશ્ચય હૃદયમાં હોય તો વ્યવહાર એને અનુકૂળ થાય. સમજે છે ભાઈ? અને જેટલો એ વ્યવહાર કરે, પીછી મારે, સાફસૂફ કરે, ગોઠવે, એટલો એનો ધંધો વધારે ચાલે. માલ મેલ હોય તો ના ચાલે. એટલે વ્યવહાર નિશ્ચયનો પ્રાપક અને નિશ્ચય વ્યવહારનો શોધક. એમ ધર્મના કાર્યમાં પણ આ જ છે.
શું
કીધું?
આ બધાનું મૂળ
એ તો પેલી જ વાત છે, એ તો વહેલી અષ્ટકમાં જ ચાલે છે રોજ. તમે આજે આયા પેલા અષ્ટકથી ચાલે છે. રાગ અને દ્વેષ એ સંસારનું મૂળ છે, અને રાગ દ્વેષને જીતવા માટે, કાઢવા માટે આ જ્ઞાન ધ્યાન અને એનાથી વૈરાગ્ય પેલો મેળવવાનું. વૈરાગ્ય મેળવીએ તો વિતરાગ થવાય, બોલો, અને વિતરાગ થઈએ તો સર્વજ્ઞ થવાય, સર્વજ્ઞ થઈએ તો અયોગી થવાય, અને અયોગી થઈએ તો મોક્ષે જવાય. આ એનો ક્રમ છે. એવું જેટલી મોજ દશા વધારે, બોલો, એટલો પરસેવો વધારે છૂટે. જેટલી મોજ દશા પાતળી, એટલો ફરસેવો ના છૂટે. એટલે આપણે જૈન દર્શનમાં મોજ દશાને જ પાટલી કરવાનો પ્રયત્ન કરવાનો. તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું, કાલે જો કે મેં બે દાડા પહેલા કીધું કે મિથ્યા તો મોહ પેલો, એને કાઢો ત્યારે પેલા ગુંઠાળી બીજે જવાય, એટલે બીજું આવે. અનંતાનુબંધી કસાય એ પણ મોહનો જ ભેદ છે ને, એને કાઢો તો ત્રીજું આવે. મિશ્ર મોની ને કાઢો તો ચોથું આવે, એટલે મિશ્ર મોની પણ મોની છે. અને અપ્રત્યાખ્યાની કસાય ચાર, બીજી ચોકડી, એને કાઢો તો પાંચમું આવે, એના પર પાંચમું ના આવે. પ્રત્યાખ્યાની ત્રીજી ચોકડી કાઢો તો છઠ્ઠું આવે, અને પ્રમાદ દશાને દૂર કરો તો સાતમું ગુંઠાણું આવે, સમજાઈએ. અને એમાંથી હાસ્ય રતિ, બોલો, આ બધું કાઢો, હાસ્ય ને શોક, તો એ આઠમું ગુંઠાણું આવે. અને એમાંથી રતિ ને અરતિ આ બધું કાઢો તો નવમું આવે. અને નવ નો પેલા નવ નો કસાય ત્રણ વેદ આ બધું કાઢો તો દસમું આવે. અને સંજીવન લોભ ને કાઢો તો અગિયારમું બારમું આવે. આમાં એકથી દસ ગુંઠાણા મેં તમારા સામે જે કીધા, બધી મોહની પ્રકૃતિ કાઢો તો જ જાય, આવે નહીં તો ના આવે. પછી જ્ઞાનમાં એવું છે કે ચૌદ પૂર્વ ભણ્યા હોય તોય ઉપર જવાય, નવ પૂર્વ ભણ્યા હોય તોય ઉપર જવાય, અને માસુષ્મની જેમ કઈ ના આવડતું હોય તોય ઉપર જવાય. મારે સમજાય છે? હે, એટલે મોહ જેનો જાય એને ગુણગાણા ચડાય, પણ જ્ઞાન ઘણું મેળવે એ મોજ, એ મોહ ને પાટલો જો ના કરે તો ગુણગાણા ના ચડી શકે. એ જ અંતરાયમાં જો છઠ અઠમ આંબિલ અઠાઈ કરો તો સારું છે, તો આર ઉપરનો મોજ જીત્યો. પણ ધારો કે આર ઉપરનો મોજ જીત્યો અને સબ શરીરથી ના થતો હોય, ના કરે, તો કુરગળુ ઋષિની જેમ બોલો કેવો નામ પામે. સમજાય છે મારી વાત? એટલે ગુંઠાણા ઉપર ઉપરના મેળવવા હોય તો મોહને જ પાટલો કરવાનો. ભલે બીજા એમાં સહકારી છે, જ્ઞાન સારું હોય તો વધારે સારું, તપ હોય તો વધારે સારું, પણ કદાચ શરીર કામ ના કરતું હોય, તપ ઓછું હોય, જ્ઞાન ઓછું હોય, પણ મોહ દશાને જો પાટલી કરી હોય તો કુરુગુરુ ઋષિની જેમ, માસુષ મુનિની જેમ, અને આ ગુણસેનને પૃથ્વીચંદ્ર રાજાની જેમ બોલો આ કપડામાં પણ જીવ કેવો નામ પામી જાય. પણ આ રાજમાર્ગ નથી, સમજણ થઈ શકે છે. ગુંઠાણાની પ્રાપ્તિ સેના વિજયથી આવે? મોહના વિજય. આમ વાત છે, મને તો આમાં દીવા જેવી વાત સમજાવી છે. બોલો, હવે કોઈને કઈ તમારી બેનને કઈ પૂછ્યું છે? પેલા બેનને નહી, તમારે ચાલો તો અંદર લઈશું. એ પૂછ્યું છે કોઈ? શ્લોક 242. લબ્ધે સ્વભાવે કંઠસ્થ સ્વર્ણ ન્યાયાત બ્રહ્મ ક્ષય રાગ દ્વેષ અનુપસ્થાનાત સમતા સ્યાત અનાહતા. આમ જો શરીર ઉપર સોનાના દાગીના પહેર્યા હોય અને જીવને એમ થાય કે મેં સોનાનો હાર પહેર્યો છે એટલે આમ અંદર શાંતિ જીવને ઉત્પન્ન થાય કે મારું શરીર સારું છે. તો જેમ સુરના અલંકારથી કંઠમાં રહેલા સુરના અલંકારથી ભ્રમ ભાગી જાય કે આ બનાવટી સોનું નથી, સાચા સોનાનો હાર મેં પહેર્યો છે, એટલે જીવને અનજ આનંદ થાય અને જીવ હોશમાં આવે. એમ જે જીવને આ દ્રષ્ટાંત છે, રાગ અને દ્વેષ આ બેની અનુપસ્થિતિ, બેની ગેરહાજરી, કોની આ બેની જો ગેરહાજરી હોય તો આ જીવમાં અનહદ આનંદ ઉત્પન્ન થાય, સમજાય છે. એને અનાહત નાદ કહેવાય. કયો કહેવાય? અનાહત. આપણે જયારે પેલું શાંતિ સાથે એ કઈ ભણાવે ને તો અનાહત શબ્દ આવે છે ખાસ, સમજાય છે. અંદરથી આનંદ ઉત્પન્ન થાય કે હું મારા સ્વરૂપમાં આવ્યો, બોલો, મારો આત્મા મારા અંતર સ્વરૂપમાં દાખલ થયો. એટલે જેમ સ્વભાવસ્થે કંઠસ્થ સ્વર્ણ ન્યાયાત કળામાં સોનાનો હાર હોવાથી એનો ભ્રમ જયારે ક્ષય પામી જાય ત્યારે જીવને અનજ આનંદ થાય, એમ રાગ અને દ્વેષ બેની અનુપસ્થાના બેની ગેરહાજરી થવાથી અનાહતા ક્ષમતા અનાહત ક્ષમતાની પ્રાપ્તિ થાય. એવી સમદશા આવે કે જે સમદશા બધો ક્યારેય હણાય નહીં, ક્યારે રાગ દ્વેષની અનુપસ્થિતિ હોય તો, રાગ દ્વેષનો અભાવ હોય તો. પણ આપણે જે ચપટી વસ્તુ મળે એમાં રાગી હોઈએ અને ચપટી વસ્તુ ન ગમતી બાજુમાં પડી હોય તો દ્વેષ હોય, ત્યાં આવી બધી દશાની વાત બહુ અઘરી લાગે, બહુ અઘરી લાગે. કારણ કે આપણે રાગ દ્વેષથી ભરેલા છીએ, પણ જયારે રાગ દ્વેષની જીવનો વિજય કર્યો હોય તો જીવને બધો વાસ્તવિક સંભાવ પ્રાપ્તિ થાય. ખુદ ભગવાન પાર્શ્વનાથ પ્રભુ એમને કમઠથી આટલા ઉપસર્ગ કર્યા તો ધર્મેન્દ્રની સુરક્ષા કરી, ખરી નહીં, એકે અનુકૂળતા આપી બીજાએ પ્રતિકૂળતા આપી, સબ ભગવાને બંને ઉપર સમવૃત્તિ રાખી તો ભગવાન કેવળ નાનપાન્યા અને પેલા બે રખડી પડ્યા. ભલે એટલે કમળ વધારે રખડી પડ્યો, ધર્મેન્દ્રની સેવા કરી, પણ કેવળ નાન કોને થયું? ભગવાનને. એટલે સંભાવ દશા એ જીવને કલ્યાણ કરનારી છે અને ક્ષમતાનો જ અભ્યાસ કરાવવા આપણે મહાપુરુષ આવું સમજાવે. આપણે ક્ષમતા ભાવમાં પ્રાય ઓછા છીએ, કોક જીવ હોય જુદી વસ્તુ છે, પણ સેની હમણાં આ હવામાન વધારે પ્રતિકૂળ હોય તો કોક એસી ચાલુ કરે અને આ બાજુનું પ્રતિકૂળ હોય તો હીટ ચાલુ કરે. એટલે એનો અર્થ એમ કે આપણે જરાય સહન કરી શકતા નથી. હવે ક્ષમતા ભાવ વગરના છીએ અને કેવળ નાની વાત કરીએ એ કાં ભેગું થાય કો, આવી વાત છે. એ મહાપુરુષો કે છે, રાગ દ્વેષ અનુપસ્થાના, રાગ અને દ્વેષ બેની અનુત્પત્તિ કરીએ તો જ ક્ષમતા છે. આ જીવમાં ક્ષમતા ગુણ આવે, કેવો ક્ષમતા ગુણ? અનાહતા, ક્યારે હણાય નહીં એવો, કાયમ રહેનારો. તમે જુઓ જેટલા જેટલા ક્ષમતા ગુણને પામીને વિતરાગ બન્યા અને મુખ્ય ગયા એ ક્યારે હવે રાગદેશમાં આવે ખરા? રાગદેશ વાળા જીવો ક્ષમતા ભાવ વાળા સ્થાનમાં જાય, સંસારના જીવો મોક્ષમાં જાય, પણ મોક્ષમાં ગયેલા જીવો ક્યારે પાછા? એટલે ક્ષમતા ભાવમાં આવેલો જીવ અનંત કાળ સુધી પોતાના સ્વરૂપમાં જ રમનારો બને. આપણે ઘણી મહેનત કરીને પૈસા કમાયા હોઈએ, બંગલા બસાયા હોય, તો એ 50 વર્ષે છોડીને જવું જ પડે. બોલો, ગમે એવું સુખ હોય તો પણ એ સુખ જીવની ભેગું ના આવે અને જીવ સુખની હાથે ના આવે. જયારે આ મોક્ષનું સુખ જ એક એવું છે, સ્વભાવ સુખ હોવાથી ક્યારેય જાય નહીં મેળવેલું અને ક્યારેય વિભાવ દશા આવે નહીં. આવી ઊંચી આ આત્માની પોઝિશન છે. આપણે આવી દશાને મેળવીએ, આપણે આવી દશા વાળા બનીએ, ચાલો એવી આશામાં તો જુલીએ. શ્લોક 243, જગત જીવેશુ નો ભાતિ દ્વૈવિધ્યમ કર્મ નિર્મિતમ યદા શુદ્ધ નયસ્તિજ્યા તદા સામ્યમ અનાહતમ. આમ જો જ્યાં જ્યાં જગતના જીવો તરફ નજર કરશો તો તમને બે બધી ઊંચી નીચી પોઝિશન દેખાશે, કોઈ સુખી કોઈ દુઃખી, કોઈ રાજા કોઈ રંક, કોઈ પુરુષ કોઈ સ્ત્રી, કોઈ મનુષ્ય કોઈ ચિરંજી છે ને. એટલે જ્યાં સુધી આ કર્મકૃત ભાવો છે ત્યાં સુધી આ દ્વિધા બે ભેદ હોય ને જોઈ લો. જગત જીવેશુ જગતના જીવોમાં કર્મ નિર્મિતમ દ્વૈવિધ્યમ કર્મ વડે કરાયેલું આ બે પ્રકાર પણ નો ભાતી નો એટલે અમને દેખાય છે, દેખાય છે ને. એક સુખી એક દુઃખી, એક રોગી એક નિરોગી, બોલો, એક પુરુષ એક સ્ત્રી, એક માનવ એક ફિરિયે, આવું જગતમાં વિવિધ પ્રકારનું. અને એથી ઊંડા ઉદ્યોગ માનવમાં પણ કોઈ સુખી કોઈ દુઃખી, કોઈ ઊંચી પોઝિશન કોઈ નીચી પોઝિશન, બધું કર્મકૃત વૈવિધ્યમ દ્વૈવિધ્યમ આ બધા પ્રકારો છે ને છે. અને આ સંસાર છે અનાદિનો અને રહેવાનો અનંતકાળ, એમાં વિવિધ પ્રકાર છે ને રહેવાના અનાદિ અનંત, બોલો. બસ યદા શુદ્ધ નય સ્થિત્યા જયારે આપણે શુદ્ધ નયમાં આવીએ કે ભી આત્માનું મૂળ સ્વરૂપ બધામાં એક સરખું છે, આ કર્મના ઉદયથી કોઈ સુખી કોઈ દુઃખી કોઈ રાજાને કોઈ રંગ છે પ્રભાવ છે, મૂળ સ્વરૂપે બધા એક સરખા સ્વરૂપ વાળા છે. જયારે જયારે કર્મ ખપાવી મોક્ષે જાય બધાના આત્માનું મૂળ સ્વરૂપ સરખું છે, ત્યારે જ આપણને સામ્યમ અનાહતમ અનાહત એવું સામ્ય પ્રાપ્ત થાય. અનાહત એટલે ક્યારેય દબાય નહીં એવી સંભાવ દશા આવે, કોઈના ઉપર રાગ ન થાય, કોઈના ઉપર દ્વેષ ન થાય, કોઈના ઉપર ગુસ્સો ના આવે, કોઈના ઉપર પ્રીતિ ન થાય. આપણો આત્મા ઉદાસીન કેમ કે જગતના જીવો એમના કર્મ પ્રમાણે પોઝિશનને પામ્યા છે. આમાં આપણે શું જોઈને હસવું અને શું જોઈને રડવું, બોલો, શું જોઈને કરવાનું. કર્મ પ્રમાણે જીવો સંસારમાં પોઝિશન પામે, આજે એ પામે કાલે આપણે પામવાના છીએ, પછી આમાં હસવા ખેલવા જેવું કશું છે જ નહીં. આમ સમજીને ઉત્તમ આત્માઓ સામ્યમ અનાહતમ ક્યારેય હણાય નહીં એવી ક્ષમતા દશાને પામે છે. એટલે પૈસો કમાય તોય સંભાવ, પૈસો ઓછો થાય તોય સંભાવ, રોગી હોય તોય સંભાવ, નિરોગી થાય તોય સંભાવ. આપણે રોગ મટાડવા ડોક્ટર પાસે જઈએ ને, દવા લઈએ અને દવા લેતા લેતા રોગ ધારો મટી ગયો તો હાશ આનંદ એમ કહીએ કે નહીં. આ જીવ ના કે રોગ હોય તો આત્માને એ પોઝિશન, રોગ ગયો તો એ જ પોઝિશન. આ બધું આવી ઊંચી દશાની વાત કરે છે, સમજાય છે. રોગ ગયો તો શરીર સારું રહ્યું અને સારું રહ્યું તો સાધના સારી જશે એમ આનંદ, અને રોગ હોત તો રોગને સહન કરવા રૂપે સાધના સારી કરાય. હજી નહીં સમજાવ, રોગને સહન કરવા રૂપે સાધના સારી કરાય. આ રીતે ગજ સુકુમાર મુનિ એના માથા ઉપર એના સસરાએ આગ મૂકી, હવે કેટલી પ્રતિકૂળતા આવી, બોલો. એક આમ તણખો પડે ને, બોલો, જરા તો ઊંચા નીચા થઈ જઈએ. હવે એને બધે શરીરનું મુખ્ય અંગ માથું મગજ એના ઉપર આગ, હવે કેટલો દાહ જેટલું, તોય પણ એમને અસંભાવ રાખ્યો તો જેટલો સારો જીવ કર્મ ખપાવે એટલો આ માદા જીવે કર્મ ખપાય. એટલે માજીમાં પણ કર્મ ખપે, સમજાય છે, અને સાગીમાં કર્મ ખપે, રાગ ન કરો તો કર્મ ખપે, અને રડ્યા કરો અને તકલીફ આપનારો પર ગુસ્સો કર્યા જ કરો તો કર્મ ખપાવા કરતા કર્મ વધારે બનતા, બરોબર છે. એટલે આપણી નિરોગી અવસ્થા હોય તોય સારું, સરોગી અવસ્થા હોય તોય સારું. આ તો સરોગીમાં દવા કેમ કરીએ છીએ, આટલી ક્ષમતા રહેતી નથી માટે, બોલો આટલી માટે કરીએ છીએ. જો ક્ષમતા રહેતી હોય તો દવા કરાવવાની હોય જ નહીં. દાખલો આપું, જેના શરીરમાં બધા રોગો ફેલાયા હતા, પેલો થૂક થૂક ની આંગળી, ચક્રવર્તી છે પણ હવે નામ મને યાદ નથી, શંતકુમાર જે હોય તે, એના શરીરમાં હા કોઈ રોગ હતા, પછી જયારે તપ કર્યો એનાથી એને લબ્ધિ ઉત્પન્ન થઈ અને રોગો બધા ગયા. અને પેલા એ દેવો એની પરીક્ષા કરવા આવ્યા, એને કહ્યું કે આ રોગ હું એ મટાડી શકું છું, કર્મ રોગ મટાડવા હું આ કરું છું. હવે જેના થૂંકમાં આટલું સામર્થ્ય, બોલો કે જેના રોગ મટાડે આગળ સોના જેવી કરે, આ મહાત્મા પણ શરીરમાં રોગથી ભરેલા હતા છતાં ક્યારેય એની ચિંતા ના કરી. એટલે ઉત્તમ આત્માઓ શારીરિક રોગથી કે નિરોગ ગભરાતા નથી અને નિરોગીપણાને ઈચ્છતા નથી, નિરોગીપણાને અને રોગ ઉપર દ્વેષ કરતા નથી. આ જો સંભાવ રહે એટલે રોગની દવા કરાવે. આપણે એટલા બધા સંભાવમાં રહી શકીએ એમ નથી, એટલે આપણે દવા કરાવવાની. બધું બાકી જો રોગીપણામાં સંભાવ રહી શકતો હોય તો દવા નહીં કરાવવાની. અને ઘણા મહાત્માઓ બોલો માદીમાં દવા ન કરાવે એવા પછાણ પણ કરે છે. આજે બધા છેલ્લા સમયે કોઈ કોઈ અણસણ કરે શું કે છેલ્લે સંસારો કરે, આમ છે શું, આ જ છે મો દશાને જીતવાના ઉપાય. એટલે જૈન દર્શનમાં આવા બધા ઉપાયો બતાવ્યા છે. હવેનો પદ્ધતિસર થોડો અભ્યાસ કરીએ અને સમજીએ તો એટલું સુંદર યુક્તિયુક્ત અને વ્યવસ્થિત વાત છે કે આના જેવું તત્વ બીજે ક્યાંય શોધ્યું બોલો મળે નહીં. આપણને અભ્યાસ નથી, એ તરફનું લક્ષ્ય નથી, એ તરફની તમન્ના નથી, એટલે આપણે ઉપર સાત શીગડા મારીએ. આ બીજું શું થાય એમ જ છે ને. આપણી દશા શું બિહારો જગત જીવે શું, જગતના જીવોમાં કર્મ નિર્મિતમ દૈવિધ્યમ, કર્મથી કરાયેલું દ્વિવિધપણું નો ભાતી આપણને દેખાય છે. પણ યદા શુદ્ધ નય સ્થિત્યા, જ્યારે શુદ્ધ નયમાં ઉતરીએ તદા સામ્યમ અનાહતમ, અખંડ સામ્યપણું દેખાય છે. બેઠું મગજમાં શ્લોક 244 સ્વગુણે ભ્યોપી કૌતસ્થ્યા એકત્વ અધ્યવસાયત આત્મા રામમ મનોયસ્ય તસે સામ્યમ અનુત્તરમ. આમ જો આપણો આત્મા નિગોદમાં જાય, નરકમાં જાય કે દેવલોકમાં જાય, એના ગુણો એનાથી ક્યારેય છૂટા પડતા નથી, છૂટા પડ્યા નથી, છૂટા પડશે નહીં. માત્ર કર્મોથી ઢંકાય છે ખરા, બોલો કર્મોથી ઢંકાય, પણ જતા નથી રહેતા. તો એ જીવ એને તો ઉઘાડવા મહેનત કર, બાકી છે તો તારી પાસે તારામાં જ રહેવાના છે, તારામાંથી કોઈ એક ગુણ લઈ શકવાનો નથી. તો પછી સંભાવમાં રહે, છોકરા એટલો ગુસ્સામાં આવે છે. આપણી પાસે ધારો એક પાકીટ હોય અને 1500-5000 લઈને આવ્યા હોઈએ, લઈને જતા હોઈએ, હવે આપણને ખબર છે કે આપણા પાકીટમાં પૈસા છે ને આપણા છે, અને આપણે ખોલીએ ત્યારે કાઢી શકીએ છીએ, આપણા વર કોઈ દી ખુલે એમ નથી, કોઈ લઈ શકે એમ નથી, તો ક્યારે મોડા ઉપર નિશ્ચિતતા આવે ખરી? તો આપણા અનંત ગુણો આપણામાં જ છે, આપણામાંથી જ આપણે કાઢવાના છે, કોઈનામાંથી લાવવાના નથી, આપણું કોઈ લઈ જવાનું નથી. તો એ જીવ આટલું મોડા ઉપર ગુસ્સો છે નો, અને મળે તો પાવર છે નો, અંદર હતું ને પ્રગટ થયું, આમાં નવું શું તું પ્રાપ્ત કર્યું. એટલે સંભાવ દશામાં રે. જો સ્વગુણે ભ્યો, પોતાના ગુણો એની સાથે કૌટસ્થ્ય એટલે એકાંતે એકપણાનો અધ્યવસાય કરવાથી આત્મા રામમ આત્મામાં જ રમનારું મન છે જેનું તે આત્માને અનુપમ સામ્ય પ્રાપ્ત થાય છે. આપણે એમ ખબર પડે કે મારું ધન મારી પાસે જ છે, કોઈ લઈ શકે એમ નહી, કોઈ લૂંટી શકે એમ નહી, એની ચાવી મારી પાસે જ છે. પછી મોઢા ઉપર બોલું નિશ્ચિતતા આવે ખરી ના આવે ને? સુરજી બોલો, એક નિશ્ચિતતા ના આવે તો આપણામાં રહેલા ગુણોમાંનો એક ગુણ કોઈ નથી લઈ શકતો. આપણે કોઈને ભરાઈએ ને તો આપણા બોલવાથી એનું ઢંકાયેલું જ્ઞાન ઉખડે, બોલો, પણ આપણું જ્ઞાન એનામ નથી જતું. આપણે જેટલું ભણાવીએ એટલું આપણું જ્ઞાન એનામ જતું હોય તો જે વધારે ભણાવે એ તો મૂર્ખો જ થતો જાય. કેમ નહીં સમજો મારી વાત? થાય કે નહીં થાય? પણ આવું બનતું જ નથી ક્યારે. ઉલટું વધારે ભણાવીએ તો એનું જ્ઞાન એ ઉઘડે ને આપણું જ્ઞાન ધંકાતું બંધ થઈ જાય, પાકું થાય. તો ગુણોની વાત એવી છે, લક્ષ્મીની વાત એવી, જેટલું આપીએ એટલું ઓછું થાય. ખીચામાં હોની નો દોય પાંચ પાંચ બધાને આપીએ શું થાય? તો ખીચું ખાલી થાય. અને આપણને આ વિશે આવડતો હોય, બધાને બોલી બતાવીને સમજાવીએ તો એમને આવડે કે ના આવડે, પણ બોલનારું તો પાકું થઈ જાય નહીં. તો ગુણો તો એવા છે, જેમ આપો એમ વધે. હજી વાત નહીં સમજાય, આપો એમ વધે. તો પછી ચિંતા છે નહીં, મોઢા ઉપર નિશ્ચિતતા શું કામ આવે? પણ ગુણોને ધન માની હોય તો ને, તો આ જીવને ક્યારેય મોઢા ઉપર બધો પાવર ઓછો થતો નથી. પાવર અભિમાન નહીં હોય તે, કારણ કે મારા ગુણોનું ધન કોઈ લૂંટી ન શકે, કોઈ લઈ ના શકે એવું છે. અને હું જેમ આપું એમ મારું આ વધે એમ છે. ગુણોમાં લક્ષ્મીમાં અને સરસ્વતી બે માટલો ફરક છે. લક્ષ્મી દેવી એવી છે કે જેટલી તમે બીજાને આપો એ તમારા ઓછી થાય. સરસ્વતી નવી મળે જુદી વસ્તુ હોય, અને સરસ્વતી દેવી તમે જેટલી બીજાને આપો એટલી તમારી પાકી થાય. ઉલટી ના આપો તો પડી પડી કાટ લાગે, ભૂલી જવાય, ખરું નહીં? ભલે સંસારિક વિદ્યા હોય, આપણે ડોક્ટરી લાઈનમાં ભણ્યા હોઈએ, વકીલાતમાં ભણ્યા હોઈએ, પણ એ વ્યવસાયમાં જો ના રહીએ તો લાંબા ટાઈમે બધી વિદ્યા ભૂલી જવાય. તો સરસ્વતીમાં લક્ષ્મીમાં આટલો ફરક છે, જે આપો એ વધે અને પેલી આપો પેલી ઘટે. અમે એક પણ વાત ખોટી કહી દો, આવી વાત આમાં લખે છે મહાપુરુષો કે તમે થોડા ગુણોના અર્થી બનો, તમારામાં જ ગુણો છે, તમારા ગુણો તમારે જ ઉકાળવાના છે અને ઉઘડે પછી તમારે જ ભોગવવાના છે. ઉઘાડવાના તમારામાં જ, ઉઘાડ્યા પછી રાખવાના પણ તમારામાં જ. ખબર છે આનું? આજ નહીં સમજાવું, એનો ઉપયોગ પણ તમારે જ કરવાનો. અને તમે બીજાને આપશો ને તો તમારો ગુણ તાજો થશે, એનો ગુણ ઉઘડશે, તમારો ગુણ એનામાં નથી જતો. આવું ગુણોનું સ્વરૂપ છે. જુઓ અજેલ વિચારધારા, વિચારધારા અજેલ સાહેબ, પરિણામ કો વિચારધારા રહેશે જે વાંચો. સમતા પરિપા કેશ્યાદ વિષેદ્ર શૂન્યતા યયા વિષદ યોગાનામ વાસી ચંદન તુલ્યતા. શબ્દો મળ્યા? સમતા પરિપાકે, આમ જો જયારે આ જીવમાં સમતાનો પરિપાક થાય એટલે સમતા વધારે વ્યાપ્ત થાય, ત્યારે વિષય ગ્રહ શૂન્યતા, જે પાંચ ચીનીના વિષયો એ રૂપી જે ભૂતો વળગ્યા છે, ખાણીની ઈચ્છા, પીણીની ઈચ્છા, જોવાની ઈચ્છા, સાંભળવાની ઈચ્છા, ભૂતો છે ને બધા. જેમ ભૂત વળગ્યું હોય એ માન ડામાં ડોળ ફરે તો એમાં આ ખાણી પીણી ડામાં ડોળ ફરે, હોટલોમાં ફરે, સિનેમા ઘરોમાં ફરે, એ ડામાં ડોળ ફરે, ભૂતો છે બીજું. એટલે આમ લખે છે વિષમ ગ્રહ શૂન્યતા, વિષય પાંચ ના વિષયો એવું કે ગ્રહ એટલે ભૂત, બરોબર છે? એની શૂન્યતા જેમ જેમ આવે છે, બરો ગ્રહો શાંત થતા જાય છે, ત્યારે વિષદ યોગાના બહુ વ્યાપ્ત થયો છે યોગ દશા, જેમાં જેનામાં યોગી પણ આવ્યું છે, વિસ્તીર્ણ છે યોગી દશા, જેમાં એવા મહાત્માઓને વાસી ચંદન તુલ્યતા આવે છે. વાસી ચંદન તુલ્યતાનો અર્થ સાંભળો, કોઈ શરીરને વાંકાથી છેદે, બોલો, એટલે ટુકડા કરે, અથવા કોઈ આશયને ચંદનથી પૂજે, બે ઉપર એનો તુલ્ય ભાવ. આવો ઊંચો આત્મા બને છે, એમ છે કે આ શરીર છે, હવે એને કોઈ છેદે તો આપણું શું છેદે છે? આમાં શરીર મારું છે જ નહીં. ભેદ બુદ્ધિ હોય તો આવું થાય ને, અને શરીરને કોઈ પૂજે તો એમાં એ અંજાતો નથી. એના વાસી ચંદન તુલ્યતા, બહુ ઊંચી દશા આવે તો આવા ગુણો આવે. એ લખી વિશદ યોગા નામ, અને જો વિશદ યોગા નામ વ્યાપ્યો છે, વ્યાપી છે યોગ દશા, જેમાં જેનામાં આવી યોગ દશા આવે એવા યોગીને કોઈ ચીરે અથવા કોઈ પૂજે તો બે ઉપર સંભાવ. આવો આ ગુણ છે. હવે આપણે કોઈ છોલે એવું તો બનવાનું નથી, પણ કદાચ કોઈ કાંટો લગાડે તો એના ઉપર ગુસ્સો કરીએ કેમ ચાલે? કહો, જૈન દર્શનમાં આવી બધી મહાપુરુષોની વાતો છે કે તમે મોહને તો ઓછો કરો, જીતો અને સમતા ભાવમાં આવો. સમતા એ આપણો આત્માનો ગુણ છે. રાગ દ્વેષથી દૂર થવું અને આત્માને પોતાના મૂળ સ્વરૂપમાં લાવવું. શ્લોક 246. કિમ સુમ સમતમ સાધુર્યા સ્વાર્થ પ્રગુણી કૃતા વૈરાણી નિત્ય વૈરાણા અભિહંતી ઉપતસ્તુષામ. એ કે છે સાધુની સમતાની અમે શું સ્તુતિ કરીએ? સ્તુતિ કરતા અમે થાકી જઈએ, પણ સાધુમાં રહેલી સમતા ક્યારે થાકતી? એ સમતા ભાવ છે. એ કે છે પોતાના આત્માના હિત માટે જેને સવિશેષ કૃષ્ણ કરવામાં આવી છે એવી સાધુની સમતાને, એટલે સાધુએ સમતાને આટલી બધી કેમ પોષી છે? મારા આત્માનું એમ જ હિત છે એવું એ સમજે છે. એવું એ ભગવાન મહાવીર પ્રભુને ચંડ કૌશિક કે ડંખે માર્યો, બરોબર, અને કોઈ કોઈ દેવો એમની સેવા પણ કરી. ભગવાને ચંડ કૌશિક ઉપર પણ બોલે પાટું નથી મારી, એમ ના કે એમના પગમાં એવી તાકાત હતી કે સાપ ઉપર જો પાટું માર્યું હોત ને તો એ સાપ ખલાસ થઈ જાત. પણ દુઃખ આપનારા ઉપર દ્વેષ નહીં, બોલો, સુખ આપનારા ઉપર રાગ નહીં. આવી ઊંચી દશા સાધુની જે સમતા દશા છે એની અમે શું સ્તુતિ કરીએ? યા એટલે જે સ્વાર્થ પ્રગુણી કૃતા, પોતાના પ્રયોજનથી તૈયાર કરાયેલી, પોતાના આત્માનું કલ્યાણ કેમ કરે એ રૂપે તૈયાર કરેલી, બોલો, આ સમતા નામનો જે ગુણ એની અમે શું સ્તુતિ કરીએ? એટલી એમનામાં બોલો સમતા દશા છે. વૈરાણી નિત્ય વૈરાણામપી, નિત્ય વૈરીઓનો પણ બોલો ઉપતસ્તુ સામ, બને તો ગુજરાતી ઓછું જોજો, સંસ્કૃત જોજો. નિત્ય વૈરી એવા ઉપતસ્થુ જ્યાં હાજર એના વૈર ચાલે જાય છે. આમ જો ભગવાનની સામે સાપે હોય અને માણસે બેઠો હોય, પણ સાપ માણસ ઉપર ડંખ ન મારે, અથવા પેલા નિત્ય વૈરી છે ને નોળીઓને સાપ પણ આક્રમણ ના કરે, બિલાડીને કૂતરો બે બેઠા હોય તો પણ કૂતરો બિલાડી ઉપર સાપ ન મારે, બિલાડીને ઉંદર બે હોય, પણ ભગવાનમાં રહેલી આ સમતા દશાની અસર એના ઉપરે થાય. કોઈ એમ કે હાલું સમતા તો ભગવાનમાં છે, આમનામાં ના છે, એનામાં કેમ અસર કરી? સમજાય છે? આવો પ્રશ્ન થાય છે તો જવાબ આલું, નહીં તો કઈ નહીં. મારે હું કેમ જવાબ આપવો પડે? થાય છે. હા બોલો. હવે આ વૃક્ષ છે, વૃક્ષ એકદમ શીતળતા વાળું, ઠંડક એનામાં, શીતળતા એનામાં, ચોક્કસ ઘટાદાર વૃક્ષ હોય, શોભા એનામાં. હવે એની નીચે તમે અહીં ઉભા રહો, તમે વૃક્ષને અડો નહીં, પાંદડાને અડો નહીં. પાંદડા કે એની બધો છાયા ડાળી બધું ઊંચું હોય, તમે નીચા હો, અડતા નથી, તો બોલો એની શીતળતા તમને અસર કરે કે ના કરે? તો ભગવાનમાં રહેલી સામ્યતા તમને અસર કરે. એટલે એમનામાં બેઠેલા સાપ નોળિયા ઉપર કોઈ દાડો કે નોળિયો સાપ ઉપર આક્રમણ ના કરે. દાખલો સમજાણો કઈ મારો? હા, એ તો એમનો અતિશય છે, પણ આ તો શીતળતાની વાત કરી કે ભગવાનની અંદર જે શીતળતા છે એની સભામાં આવેલા જીવોને એવી અસર કરે કે નિત્ય વૈરીઓના વેર જતા રહે. એ ઘણા લોકો એમ થાય ખાલી બિલાડીને કૂતરો રોજ બાજ્યા જ કરે અને બિલાડી ઉંદર પકડ્યા વગર રહે નહીં, કેમ બને? તો કે ભગવાનમાં રહેલી ક્ષમતા બોલે એનામાં અસર કરે. એટલે બિલાડીને ઉંદર ઉપર તાપ મારવાનો ભાવ ના થાય. એટલે મેં દાખલો આપ્યો કે શીતળતા છે વૃક્ષમાં, બરોબર નહીં, એના પાંદડામાં, છતાં તમે એની નીચે ઉભા રહો તો બોલો તમે એને અડતા નથી, એ તમને અડતું નથી, તો એની શીતળતા તમને લાગે. અને ચંદનનું ઝાડ હોય તો ચંદનમાં શીતળતા હોય ને તો એ બોલો ઠંડક લાગે, ન અડો તો પણ. આવા એકની હજારો આવા દ્રષ્ટાંત છે. માત્ર એક વાત છે કે આપણે સમજવાની બુદ્ધિ જોઈએ. આપણે સમજવાની ઉડાવવાની બુદ્ધિ રાખીએ તો ના સમજાય. હા, તો મારી વાત બેસી. જીનેશ્વર પ્રભુની શાસનની બધી વાતો એટલી બધી સમજાય એવી સુદ્રઢ અને યોગ્ય છે, માત્ર આપણે એને સમજવા મહેનત કરવી જોઈએ. કયું ઉડાડવાનું? ઉડાડવાનું આ તરફથી એ ને અંદર રહેલું મિથ્યાત્વનો જે ઉદય એ જોર કરે છે. અનાદિકાળથી આ મિથ્યાત્વ દશા જીવમાં એટલી દ્રઢ થઈ છે કે એને કાઢવી બહુ મુશ્કેલ છે. આવું તમે હોવાર સાંભળો, હોવાર ભણેલાના સંપર્કમાં રહો તો એની છાયાથી ક્યારેક એ ઢીલું પડે. એટલે મિથ્યાત્વ ગુંઠાણું અનાદિનું, સમજાય છે? બીજા ગુંઠાણા અનાદિના એક કે નથી, આ જ ગુંઠાણું અનાદિનું છે. એટલે એમાંથી મિથ્યાત્વ નબળું પડે ત્યારે જે ચર્માવર્તમાં આવે, ચર્માવર્તમાંથી ઢીલું પડે તો આ પુનર્બંધક થાય અને એમ એની ચડતી થાય. એટલે વારે વારે આટલું સમજાવવું પડે છે. બોલું ભાઈ, જો શ્લોક 246 જે ચાલે છે, જે સ્વાર્થ પ્રગુણી કૃતા પોતાના અંદર પ્રગુણ રૂપે કરાયેલી સાધુની ક્ષમતા એની શું અમે સ્તુતિ કરીએ? કેમ શું એટલી બધી ઊંચી ક્ષમતા છે તીર્થંકર ભગવાનમાં? સમજો કે એમના તો શત્રુ મિત્ર સરખા છે, એમને એમની છાયામાં આવનારા જીવો પણ શત્રુ મિત્ર સરખા થઈ જાય છે, એ ભૂલી જાય છે છાયામાં. બેઠું જેમ ઘણી વાર આપણી વાત કરીએ કે આપણે સંસારમાં પતિ પત્ની હોઈએ કે પિતા પુત્ર બે મિત્રો હોઈએ, બાજતા હોઈએ, ઝઘડતા હોઈએ, બોલતા હોઈએ, એવું બને કે ના બને? પણ સંત પાસે જઈને બેઠા તો સંતની છાયા એવી કે બે ઘડી આપણે આપણા દિવાળીને ભૂલી જઈએ, એની છાયા એવી છે. એમાં મહાત્મા પુરુષોની છાયા એવી કે નિત્ય વૈરી નામ અપી ઉપત સુષામ, ત્યાં રહેલા નિત્ય વૈરીઓના વેર પણ ચાલ્યા. એટલે ભગવાનની હાજરીમાં બિલાડી ઉંદર ઉપર કે કૂતરો બિલાડી ઉપર કે સાપ નોળિયા ઉપર કે નોળિયા સાપ ઉપર ક્યારેય સાપ ના મારે. બે ભગવાનની વાણી એક ધારી સાંભળે કેમ? એમની છાયા બોલે એમના વૈર ભાવને દૂર કરાવનારી, શાંત ભાવને આપનારી. જેમ ચંદનના ઝાડની નીચે આવે એ માણસ ઝાડને ન અડે તો પણ એનો તાપ દૂર થઈ જાય, એમાંનો સંતાપ દૂર થઈ જાય. આવા ગુણો મહાપુરુષોમાં છે. શ્લોક 247 કિમ દાને તપો ભીરવા યમૈશ્ચર્ય મૈશ્ચિમ એકાએક સમતા સેવ્યા તરી સંસાર વારી ધો. જો આ પ્રકરણનું નામ શું છે? સમતા અધિકાર. એ થોડો સમતાને બધા વધારે આગળ આવે છે. એટલે સમજાવવાની વાત છે કે જો સમતા નામનો ગુણ જીવનમાં વસાયો તો આ જીવ નિયમ સંસાર કરવાનો. બીજા ગુણો મેળવાય તો સારું, કદાચ બીજા ગુણ ના મેળવાય બરોબર તો પણ એનું બહુ જરૂર નથી. જેમ કિમ દાને ના, દાન વડે શું ફાયદો? આપણે દાન વડે કોઈનો ઉપકાર થાય અને ફાયદો થાય, છતાં કે જો તમે સમતામાં રહેતા હો તો દાનની બહુ જરૂર નથી. કારણ કે દાન ક્યારે થાય? પેલા આપણી પાસે હોય તો, આપણું ખીચું કરવું હોય તો આપણે બીજાને આપી શકીએ ને. એમાં તો હા કહો, આપવાનું ક્યાં છે? એટલે આપી શકીએ ને. એટલે આપતા પહેલા ખીચું ભરવા માટે કેટલો વ્યવસાય કરેલો, ઘણો વ્યવસાય કરી પૈસો મેળવ્યો પછી દાન થયું. ક્ષમતામાં આવું નથી. ક્ષમતા મેળવો, તમારે કંઈ આપવાનું નથી, કંઈ લેવાનું નથી. એટલે ક્ષમતા ગુણમાં જો આવો તો જેને મેળવવામાં ઘણી મહેનત કરવી પડે એવા દાનની પણ બહુ જરૂર નથી. સમજણ. પછી તપો ભીર, તપની પણ જરૂર નથી. પણ ક્યારે ક્ષમતામાં આવ્યા હોત તો પછી એમને અડધું નહીં સમજતા. આમ ધીરુભાઈ એવું સમજાવી દો કે તપની શું જરૂર છે, આવું નહીં સમજતા. પાછું યમય નિયમય, યમ ને નિયમની પણ શું જરૂર? જો ફક્ત બે આનાની મૂડીવાળા બરોબર, કોણ હતા? ઓછી મૂડીવાળું નામ હતું આપણે પુણ્યો સાવર આવે છે ને, જેને પોતાની મૂડી ઓછી, પતિ પત્ની જમી શકે એવું નહોતું. એટલે એક ખાતા હતા ને એક ઉપવાસ કરતા હતા. એ હવે એને દાન તો ક્યાં કર્યું હોય? કોઈને પૈસાનું દાન ક્યાં કર્યું હોય? તો છતાં એ સંસાર ચડી ગયો અને શાસ્ત્રમાં એનું નામ લખાણું પુણ્યો સાવર. કેમ? સંભાવમાં હતો. બીજું તપની શું જો? તપો ભી બોલો. કુરુ ગરુ ઋષિ રોજ ઘરો ભરીને ભાત ખાતા હતા, તપ નહોતા કરતા, પણ સંભાવમાં હતા. એમ યમ ને નિયમ, ત્યાગ ને આ બધા વૈરાગ્ય, ત્યાગ ને સારું પણ આ બધાની પણ ફળાય તો સારું, કે બહુ જરૂર છે એવો નિયમ નથી. જો સંભાવ ચડવતા આવડે તો સમજાણું. જેમ ભરત બાહુબલી બધા સંસારમાં રહીને ચડ્યા હતા ને પછી દીક્ષા લીધી. એટલે આવા આવા ગુણોની કોઈ જરૂર નથી. એકાએવ સમતા સેવ્યા, એક સમતા ગુણને સેવો. એ કેવો છે? સંસારૂપી સાગરમાં બોલો તરી હોળી સમાવ. સંસાર સાગરને જો તરવો હોય તો આ હોળી જેવો છે. કોણ? સમતા. એને લાવો તો બધા ગુણ આવી જશે, નહીં આવે તો એ ચાલશે. 248 દૂરે સ્વર્ગ સુખમ મુક્તિ પદવી સાધવી હસી મનાસની તમ દૃષ્ટમ સ્પુષ્ટમ તું સમતા સુખમ. આમ જુઓ શાસ્ત્રોમાં આવે છે કે સ્વર્ગમાં ઘણું સુખ છે, ઘણી દેવાંગનાઓ છે, ઘણો વૈભવ છે. આવે ને વર્ણન સાંભળીએ કે વર્ણન વાંચીએ ને તો ચોપડી હાથમાંથી મૂકવાનું મન ના થાય. આ જીવને વાંચવામાં સુખ આવી જાય કે આટલા બધા વિમાનો, આટલી દેવીઓ, આટલો પરિવાર, હાલ હું ક્યારે ત્યાં પહોંચું એમ. હા પણ જીવને સ્વર્ગનું સુખ એ છે ખરું, પણ દૂર છે. બોલો મુક્તિની પદવી એમાંય ઘણું સુખ, પણ એ ઓર દવી હશે, ઘણી દૂર છે. બેમાં સુખ છે પણ બે આપણાથી બરોબર તો દૂર છે. જયારે જે ક્ષમતાનું સુખ છે બોલો એકદમ પાસે છે, મનની નજીક છે, તો નજીક છે એ સુખ ને તો પેલા માણો, પછી દૂરના સુખ ની વાત કરો. નહીં સમજાવ નીચે જો ક્ષમતા સુખમ સ્પષ્ટમ, ક્ષમતાનું સુખ સ્પષ્ટ છે, મન સન્નિહિતમ મનની એકદમ પાસે છે, એને માણો, મળ્યું છે એને માણો, નથી મળ્યું એની વાત તો પછી વાત આવે બરોબર ને. એમ કરીને મહાપુરુષો આપણને તત્વ સમજાવે છે. બોલો પૂછ્યું છે કોઈને કઈ? શ્લોક 249. હા આ બધું અષ્ટક જ એવા છે ભાઈ, મહાપુરુષોએ આવી વાણી કાઢી હશે તો એમનામાં કેવા ભાવો ભર્યા હશે. બોલો એમનામાં કેવા ગુણો ભર્યા હશે. બોલો હા બોલો.
કોઈ અધ્યાત્મકારનો અભ્યાસ કર્યો નતો તો મને કે તમને સાંભળવાનો ત્યાં લાભ મળે છે? તો કોઈ પંડિતજી એ પણ વાંચ્યું નથી, પંડિતજી વાંચીને સમજાવે.
એના હૃદયમાં આ બધા ગુણો હશે તો જ વાણીમાં આવ્યા છે. એમના હૃદયમાં આવા ભાવો પડ્યા છે તો જ આવા ગુણો આવ્યા છે. અને મહાપુરુષને આપણા વારે વારે નમસ્કાર. દૃશો સ્મર વિષમ સુચેત ક્રોધ તાપ ક્ષયમ ભ્રજે ઔદત્ય મલ નાશ્યાત સમદા અમૃત મધ્યનાથ. તમે શબ્દોને પકડો, સમજાશે. ચોથી લીટી સમતા અમૃત મજ્જના, સમતારૂપી અમૃતમાં સ્નાન કરવાથી, સમતારૂપી સ્નાન કરવાથી આપણું બધું. હવે અમૃતના કુંડમાં સ્નાન કરીને બહાર આવીએ તો બધા રોગો બોગો જાય કે નહીં? તો અહીંયા પણ સમતારૂપી અમૃતમાં સ્નાન કરવાથી